પાંચમું, બીજા સ્વર્ગમાં શ્રીધર દેવ. ભોગભૂમિનું આયુષ્ય પૂર્ણ થતાં આપણા ચરિત્ર નાયક ઋષભદેવનો જીવ તે આર્ય ઈશાન સ્વર્ગના શ્રીપ્રભ વિમાનમાં શ્રીધર નામનો દેવ થયો અને આર્યા શ્રીમતી ભાવિ શ્રેયાસ કુમારનો જીવ પણ સમ્યક દર્શનના પ્રભાવથી સ્ત્રી પર્યાયનો છેદ કરીને તે જ ઈશાન સ્વર્ગમાં સ્વયંપ્રભ વિમાનમાં સ્વયંપ્રભ નામનો દેવ થયો. સિંહ, નોળિયો, વાંદરો અને ભૂંડ એ ચારેના જીવો પણ ભોગભૂમિમાં આયુષ્ય પૂર્ણ કરીને તે ઈશાન સ્વર્ગમાં જ મહાન વૃદ્ધિના ધારક દેવો થયા. તેમના નામ ચિત્રાંગદ, મણિકુંડલ, મનોહર અને મનોરથ. આ ચારે જીવો હવેના ભવોમાં પણ ઋષભદેવની સાથે જ રહેશે ને તેમના પુત્રો થઈને મોક્ષ પામશે. વાનરનો જીવ તેમનો ગણધર થશે. મહાન વૃદ્ધિધારક શ્રીધર દેવ પોતાના વિમાનમાં જિન પૂજા, તીર્થંકરોના કલ્યાણક વગેરે અનેક ઉત્સવો કરતો હતો અને પ્રસન્ન ચિત્તે સમ્યક દર્શન સહિત ધર્મ સાધના કરતો હતો. એક દિવસ અવધિ જ્ઞાનથી તે શ્રીધર દેવે જાણ્યું કે અમારા ગુરુ શ્રી પ્રીતિકર મુનિરાજ હાલ વિદેહ ક્ષેત્રમાં બિરાજમાન છે અને તેમને કેવળ જ્ઞાન પ્રગટ્યું છે. અહો, ભોગભૂમિમાં આવીને અમને સમ્યક્ત્વ પમાડનાર આ પ્રીતિકર મુનિરાજ અમારા મહાન ઉપકારી છે. તેઓ આજ કેવળ જ્ઞાન પામીને સર્વજ્ઞ થયા, અરિહંત થયા. ધન્ય એમનો અવતાર. અમે પણ આત્માની સાધના પૂર્ણ કરીને ક્યારે કેવળ જ્ઞાન પામીએ. આમ અત્યંત ભક્તિપૂર્વક શ્રીધર દેવે પ્રીતિકર કેવડીને નમસ્કાર કર્યા અને સ્વર્ગની દૈવી સામગ્રી લઈને તેમની પૂજા કરી તથા તેમની દિવ્યવાણીમાં ધર્મનું સ્વરૂપ સાંભળ્યું અને પછી નીચે પ્રમાણે મનની વાત પૂછી. હે પ્રભો, મહાબલ રાજાના મારા ભવમાં મારે ચારે મંત્રીઓ હતા. તેમાં એક આપ સ્વયંબુદ્ધ મંત્રી સમ્યક દ્રષ્ટિ હતા ને આપે મને જૈન ધર્મનો બોધ આપ્યો હતો. બીજા ત્રણ મંત્રીઓ મિથ્યા દ્રષ્ટિ હતા, તેઓ અત્યારે ક્યાં છે? સર્વજ્ઞ દેવે કહ્યું, હે ભવ્ય, જ્યારે મહાબલનું શરીર છોડીને તું સ્વર્ગમાં ચાલ્યો ગયો ત્યારે મેં સ્વયંબુદ્ધ મંત્રીએ તો વૈરાગ્યથી રત્નત્રય પ્રગટ કરીને જિન દીક્ષા ધારણ કરી લીધી, પરંતુ બીજા ત્રણે દુર્મતી મંત્રીઓ કુમરણથી મરીને દુર્ગતિને પામ્યા. તે ત્રણમાંથી મહામતી અને સંભિન્નમતી એ બંને તો અત્યંત હીન એવી નિગોદ દશાને પામ્યા છે. તે અતિશય ગાઢ અજ્ઞાન અંધકારથી ઘેરાયેલો છે ને અતિશય તપ્ત ઉકળતા પાણીમાં ઉઠતા ખદબદાની માફક અનેક વાર જન્મમરણ કર્યા કરે છે. અને ત્રીજો શતમતી મંત્રી પોતાના મિથ્યાત્વને કારણે અત્યારે નરકગતિમાં છે ને ત્યાં મહાદુખો ભોગવી રહ્યો છે. નરકગતિના ઘોર દુઃખોનું વર્ણન. નરકના ઘોર દુઃખોનું વર્ણન કરતા શ્રી પ્રીતિકર પ્રભુ કહે છે કે હે ભવ્ય, તારા શતબુદ્ધિ મંત્રીનો જીવ ધર્મની તીવ્ર વિરાધનાને લીધે બીજી નરકમાં અત્યંત ભયંકર દુઃખ ભોગવી રહ્યો છે. તેણે સ્વયં કરેલા અનર્થનું આ ફળ છે. આ નિર્વિવાદપણે પ્રસિદ્ધ છે કે ધર્મથી સુખ મળે છે અને અધર્મથી દુઃખ જ મળે છે. માટે બુદ્ધિમાન જીવો, અનર્થોને છોડીને ધર્મમાં તત્પર થાઓ. પ્રાણીદયા, સત્ય, ક્ષમા, નિર્લોપતા, તૃષ્ણારહિતપણું તથા જ્ઞાન વૈરાગ્ય તે ધર્મ છે. તેનાથી વિપરીત અધર્મ છે. પાપ કર્મનું ફળ બહુ કડવું છે. નરકમાં પડેલો જીવ ત્યાં એક ક્ષણભર પણ દુઃખથી છુટકારો પામતો નથી. એને એક પળ પણ શાંતિ મળતી નથી. જે જીવ હિંસા, જૂઠું, ચોરી, પરસ્ત્રી, રમણ અને પરિગ્રહ વગેરે પાપ કાર્યોમાં તત્પર છે, જે દારૂ પીએ છે, જે મિથ્યા માર્ગને સેવે છે, જે ક્રૂર છે, રૌદ્ર ધ્યાનમાં તત્પર છે, પ્રાણીઓ પ્રત્યે નિર્દય છે, અતિ આરમ પરિગ્રહ રાખે છે, ધર્મ પ્રત્યે દ્વેષ રાખે છે, અધર્મમાં પ્રેમ કરે છે, દેવગુરુની નિંદા કરે છે, ધર્મ સેવન કરનારા જીવો પ્રત્યે વગર કારણે ક્રોધ કરે છે, જે અતિશય પાપી છે ને મધ માંસ ઈંડા ખાવામાં તત્પર છે, એવા જીવો તીવ્ર પાપના ભારથી નરકમાં પડે છે. નરક સાત છે. પહેલી રત્નપ્રભા, પછી શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમ્રપ્રભા, તમઃપ્રભા અને સાતમી મહા તમઃપ્રભા. એ સાત નરક ભૂમિ નીચે નીચે છે. અસંગની પંચેન્દ્રિય જીવ પહેલી નરક સુધી જાય છે. સરકનારા જીવો એટલે કે ઘો વગેરે બીજી પૃથ્વી સુધી, પક્ષી ત્રીજી સુધી, સર્પ ચોથી સુધી, સિંહ પાંચમી સુધી, સ્ત્રી છઠ્ઠી સુધી ને તીવ્ર પાપી મનુષ્ય તથા મચ્છ સાતમી નરક સુધી જાય છે. તે નરકમાં પાપી જીવો મધપુડાની જેમ ઉપર લટકતા ખરાબ સ્થાનમાં ઊંધા મુખે ઉપજે છે. પાપી જીવોનું ઉર્ધ્વમુખ ક્યાંથી હોય? પાપના ઉદયથી તે જીવ અંતર્મુહૂર્તમાં દુર્ગંધિત, ધૃણિત, દેખવું ન ગમે તેવું અને બેડોળ આકારનું શરીર રચે છે. અને પછી જેમ ઝાડ ઉપરથી પાન નીચે તૂટી પડે તેમ તે નારકી જીવ અત્યંત કર્કશ અને ધગધગતી નરક ભૂમિ ઉપર ઊંધા મુખે પટકાય છે. પડતા વેદ તેનું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે. ક્યાં હાથ, ક્યાં પગ, ક્યાં મોઢું, એમ બધું વેર વિખેર થઈ જાય છે. એટલે મહાપીડાથી દુઃખિત થઈને તે જીવ રાડો રાડ પાડે છે. ત્યાંની ભૂમિની અપાર ગરમીથી તપ્તાયમાન થયેલો તે જીવ વ્યાકુળતાથી પડતા ધગધગતા તાવડામાં પડેલા તેલની જેમ ઉછળે છે અને પાછો નીચે પડે છે. પડતા વેત જ અતિશય ક્રોધી બીજા નારકીય જીવો તેને ખૂબ મારે છે ને તેના શરીરના કટકે કટકા કરી નાખે છે. તે નારકીનું શરીર હથિયારોના પ્રહારથી છિન્ન ભિન્ન વેર વિખેર થઈને ક્ષણભરમાં પાછું સંધાઈ જાય છે. શતમુખ મંત્રીનો જીવ ધર્મની નિંદાને લીધે નારકીના જે દુઃખો ભોગવી રહ્યો છે તે નારકીના દુઃખોનું વર્ણન કરતા શ્રી પ્રીતિકર ભગવાન કહે છે, તે નારકીઓ પૂર્વવેરને યાદ કરીને પરસ્પર લડે છે. ત્રીજી નરક સુધી અસુરકુમાર જાતિના ક્રૂર દેવો તે નારકીઓને પૂર્વવેરનું સ્મરણ કરાવીને અંદરોઅંદર લડાવી મારે છે. કેટલાક નારકીઓને ઉકળતા તાંબાનો રસ પીવડાવે છે. કેટલાક નારકીના કટકા કરીને તેને ઘાણીમાં તલની માફક પીલી નાખે છે ને કેટલાકને તાવડામાં ઉકાળીને તેનો રસ કરી નાખે છે. પૂર્વે જે જીવોએ માંસ ભક્ષી હતા તેમના શરીરમાંથી કટકા કાપી કાપીને તેમને બળજબરીથી ખવડાવે છે તથા સાણસી વડે તેનું મોઢું ફાડીને બળજબરીથી તેને લોઢાના ધગધગતા ગોળા ખવડાવે છે. પૂર્વે જે પર સ્ત્રીમાં રથ હતા તે નારકીને ધગધગતી લાલચોળ લોઢાની પૂતળી સાથે આલિંગન કરાવે છે. તે જેનો સ્પર્શ થતાં જ તે સળગી ઉઠે છે, તેની આંખ ફાટી જાય છે ને મૂર્છિત થઈને તે જમીન ઉપર ઢળી પડે છે. તરત બીજા નારકીઓ લોઢાના ચાબુકથી તેને મારે છે. અરે રે, આવી ઘોરાતી ઘોર પીડા અધર્મના સેવનથી જીવ નરકમાં ભોગવે છે. ત્યાં કાંટાવાળા ધગધગતા લોઢાના ઝાડ, જેને સેમર વૃક્ષ કહે છે, તે ઉપર નારકીને જબરદસ્તીથી ચડાવે છે. પછી તેને ઉપરથી નીચે ને નીચેથી ઉપર ઢસેડે છે, તેથી તેનું આખું શરીર છોલાઈ જાય છે. ગંધાતા રસથી ભરેલી નદીમાં કોઈ નારકીને ફેંકે છે તેમાં તેનું શરીર ઓગળી જાય છે. કોઈ નારકીને અગ્નિશૈયા ઉપર સુવડાવે છે. ત્યાંની ગરમીથી દુઃખી થયેલો નારકી જ્યાં અસી પત્રના વનમાં આશરો લેવા જાય છે ત્યાં તો અગ્નિ વરસાવતો ઊનો વાયરો આવે છે ને તલવારની તીખી ધાર જેવા પાંદડા તેના ઉપર પડે છે. તે તેના શરીરને ચીરી નાખે છે. તે બિચારો દીન નારકી દુઃખી થઈને ચિચિયારી કરે છે, પણ ત્યાં તેનો આ પોકાર કોણ સાંભળે? તે નારકીને બીજા નારકી લોઢાના સળિયા સાથે બાંધીને અગ્નિમાં શેકી નાખે છે. પહાડ ઉપરથી ઊંધે માથે પછાડે છે, ધારદાર કરવત વડે તેના શરીરને ચીરે છે, શરીરમાં ભાલા ભોકે છે, સુયાની અણીમાં પરોવીને તેને ચક્કર ચક્કર ફેરવે છે, મગદળ વડે તેને એવો પીટે છે કે તેની આંખો બહાર નીકળી જાય છે, પૂર્વે જેણે અભિમાન સેવેલું છે એવા તે નારકી જીવને ધગધગતા લોઢાના આસન ઉપર પરાણે બેસાડે છે ને કાંટાની પથારી ઉપર સુવડાવે છે। આ પ્રકારે નરકની અત્યંત અસહ્ય અને ભયંકર વેદના પામીને ભયભીત થયેલા તે નારકીના મનમાં એમ થાય છે કે અરે રે, મારા પૂર્વભવના પાપ જ મને આ પ્રકારનું દુઃખ આપી રહ્યા છે। અહીંની વેદના એટલી તીવ્ર છે કે કોઈથી સહન ના થાય। આયુષ્ય પૂરું થયા વગર આ પ્રાણ પણ છૂટતા નથી અને દુઃખ દેતા આ નારકીઓને કોઈ રોકી પણ શકતું નથી। અરે, આવી પરિસ્થિતિમાં અમે ક્યાં જઈએ, શું કરીએ, ક્યાં ઊભા રહીએ, ક્યાં બેસીએ, ક્યાં વિસામો લઈએ? અમે શરણની આશાએ જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં ઉલટું વધુ ને વધુ દુઃખ પામીએ છીએ। અરે, અહીંના અપાર દુઃખથી અમે ક્યારે છૂટશું, ક્યારે આનો પાર આવશે? અમારું આયુષ્ય પણ સાગર જેવડું મોટું છે। આ પ્રકારના વારંવાર ચિંતનથી તે નારકીને અત્યંત માનસિક સંતાપ વડે મરણ જેવું દુઃખ થયા કરે છે। આ વિષયમાં અધિક કહેવાથી શું લાભ છે? ટૂંકમાં એટલું જ બસ છે કે જગતમાં જેટલા ભયંકર દુઃખો છે તે બધા દુઃખોને દુષ્કર્મોએ નરકમાં એકઠા કરી દીધા છે। આંખના એક ટમકારા માત્ર પણ સુખ તે નારકીને નથી, દિન રાત તેને દુઃખ દુઃખ ને દુઃખ જ ભોગવવું પડે છે। તેને સુખની પ્રાપ્તિ તો દૂર રહી પણ તેનું સ્મરણ થવું બહુ મુશ્કેલ છે। આમ પૂર્વના પાપ કર્મોથી તે જીવો અતિશય દુઃખી છે। આ પ્રમાણે નરકના દુઃખોનું વર્ણન કરીને પ્રીતિક સ્વામી શ્રીધર દેવને કહે છે કે હે ભવ્ય, જે જીવો નરકના આવા દુઃખોથી બચવા ચાહતા હોય તે બુદ્ધિમાનોએ જિનેન્દ્ર પ્રણીત ધર્મની ઉપાસના કરવી જોઈએ। આ જૈન ધર્મ જ દુઃખોથી રક્ષા કરે છે ને મહાન સુખ આપે છે અને આ ધર્મ જ કર્મોના ક્ષયથી ઉત્પન્ન થતા મોક્ષ સુખને આપે છે। ઇન્દ્ર, ચક્રવર્તી તથા ગણધર પદ આ જૈન ધર્મના પ્રસાદથી જ પ્રાપ્ત થાય છે અને તીર્થંકર પદ તથા સર્વોત્કૃષ્ટ સિદ્ધ પદ પણ આ ધર્મથી જ પમાય છે। આ જૈન ધર્મ જ જીવોને બધું મિત્ર અને ગુરુ છે। હે શ્રીધરદેવ, તું ભાવિ તીર્થંકર છો અને નરકમાં શતમંત્રીનો જીવ તારો ઉપદેશથી ધર્મ પામશે। શ્રી પ્રીતિકર કેવડીના શ્રીમુખેથી જૈન ધર્મનો આવો મહિમા સાંભળીને પવિત્ર બુદ્ધિધારક શ્રીધરદેવ અતિશય ધર્મપ્રેમને પામ્યો ને પ્રસન્ન બુદ્ધિથી તેણે કહ્યું કે હે પ્રભો, આપ મહા ઉપકારી છો, મહાબલના ભવમાં આપે ધર્મનો ઉપદેશ આપીને મારું હિત કર્યું છે। પછી ભોગભૂમિમાં મુનિપણે પધારીને પરમ કરુણાપૂર્વક આપે જ મને સમ્યક દર્શન આપ્યું ને અત્યારે પણ અરિહંતપણે આપે મને ધર્મનો ઉપદેશ આપીને મહાન ઉપકાર કર્યો છે। અહો પ્રભો, આપના જેવા ગુરુઓનો સંગ જીવોને પરમ હિતકર છે। આમ ભક્તિથી ફરી ફરીને પ્રીતિકર કેવડીના દર્શન કર્યા બાદ પૂર્વભવના સ્નેહને લીધે શતબુદ્ધિના જીવને પ્રતિબોધવા માટે તે શ્રીધર દેવ બીજી નરકમાં તેની પાસે ગયો અને કરુણાપૂર્વક કહેવા લાગ્યો કે હે શતબુદ્ધિ, શું તું રાજા મહાબલને જાણે છે? હું જ એ મહાબલનો જીવ છું ને અત્યારે તને પ્રતિબોધવા માટે સ્વર્ગલોકમાંથી અહીં આવ્યો છું। શતબુદ્ધિના ભાવમાં તે પ્રબળ મિથ્યાત્વ સેવ્યું હતું। દેખ, એ મિથ્યાત્વનું આ ઘોર દુઃખદાયી ફળ અત્યારે તારી સામે જ છે। આવા ઘોર દુઃખોથી બચવા માટે હે ભવ્ય, તું મિથ્યાત્વને છોડ ને સમ્યક દર્શનને અંગીકાર કર, તારા અંતરમાં ચૈતન્યમય આત્મતત્વને દેખ। એ પ્રમાણે શ્રીધર દેવના ઉપદેશથી તે શતબુદ્ધિના જીવે અંતર્મુખ દ્રષ્ટિ વડે શુદ્ધ સમ્યક દર્શન ધારણ કર્યું અને મિથ્યાત્વ રૂપી મેલના નાશથી ઉત્તમ શુદ્ધિ પ્રગટ કરી. અહો, નરકમાં આવીને પણ આપે મને ધર્મ પમાડ્યો, આપે મહાકૃપા કરી, એમ ફરી ફરીને તેણે શ્રીધર દેવનો ઉપકાર માન્યો. ત્યારબાદ નરકનું આયુષ્ય પૂર્ણ થતા શતબુદ્ધિનો તે જીવ ભયંકર નરકમાંથી નીકળીને પૂર્વ પુષ્કર દ્વીપના પૂર્વ વિદેહમાં મંગલાવતી દેશની રત્ન સંચય નગરીમાં મહીધર ચક્રવર્તીનો જયસેન નામનો પુત્ર થયો. એકવાર તેના વિવાહનો ઉત્સવ થતો હતો. તે વખતે શ્રીધર દેવે આવીને તેને સમજાવ્યો ને નરકના ભયંકર દુઃખોનું સ્મરણ કરાવ્યું. તેથી સંસારથી વિરક્ત થઈને તેણે યમધર મુનિરાજની સમીપ દીક્ષા ધારણ કરી. નરકમાં ભોગવેલા ઘોર દુઃખો યાદ આવતા વિષયોથી અત્યંત વિરક્ત થઈને તે કઠિન તપશ્ચર્યા કરવા લાગ્યો અને આયુ પૂર્ણ થતાં સમાધિ મરણ પૂર્વક દેહ છોડીને તે બ્રહ્મ સ્વર્ગનો ઇન્દ્ર થયો. જુઓ, ક્યાં તો નારકી ને ક્યાં ઇન્દ્રપદ. જીવ પોતાના પરિણામ અનુસાર વિચિત્ર ફળ પામે છે. હિંસાદી અધર્મ કાર્યોથી જીવ નરકાદી નીચ ગતિને પામે છે ને અહિંસાદી ધર્મ કાર્યોથી તે સ્વર્ગાદી ઉચ્ચ ગતિને પામે છે. માટે ઉચ્ચ પદના અભિલાષી જીવોએ સદા ધર્મની આરાધનામાં તત્પર રહેવું જોઈએ. બ્રહ્મ સ્વર્ગમાં ઉપજેલા તે બ્રહ્મેન્દ્ર એટલે કે શતબુદ્ધિના જીવે અવધિ જ્ઞાન વડે શ્રીધર દેવના મહાન ઉપકારને જાણ્યો ને તેમના જ પ્રતાપથી નરક દુઃખોથી છૂટીને આ ઇન્દ્રપદ પ્રાપ્ત થયું છે એ સમજીને પાંચમા બ્રહ્મ સ્વર્ગમાંથી બીજા સ્વર્ગે આવીને પોતાના કલ્યાણકારી મિત્ર શ્રીધર દેવનું ભક્તિપૂર્વક બહુમાન કર્યું. આપણા ચરિત્ર નાયકને હવે પાંચ ભવ બાકી રહ્યા છે. હવે આ શ્રીધર દેવનું આયુષ્ય પૂર્ણ થતા પછીના ભવમાં તે વિદેહ ક્ષેત્રમાં ઉપજશે ને મુનિ થશે, પછી સ્વર્ગમાં જશે, પછી વિદેહ ક્ષેત્રની પુનર્ગિરી નગરીમાં તીર્થંકરના પુત્ર તરીકે અવતરશે ને ત્યાં ચક્રવર્તી થઈ દીક્ષા લઈ તીર્થંકર પ્રકૃતિ બાંધશે. ત્યાંથી સર્વાત સિદ્ધિમાં જશે ને પછી છેલ્લો ઋષભ અવતાર થશે. શ્રી જેનસેન આચાર્ય રચિત મહાપુરાણના આધારે આ પ્રસંગોનું આનંદકારી વર્ણન આપ વાંચી રહ્યા છો. હવે છઠ્ઠો ઋષભદેવ સુવિધિ રાજા શ્રાવક ધર્મનું પાલન. શ્રીધર દેવનું ઈશાન સ્વર્ગનું આયુષ્ય પૂર્ણ કરીને આપણા ચરિત્ર નાયક જંબુદ્વીપના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં મહાવત્સ દેશની સુસીમા નગરીમાં અવતર્યા. સુવિધિ કુમાર એમનું નામ. તેમના પિતા સુદ્રષ્ટિ રાજા અને માતા સુંદરનંદા. અનેક કળાના ભંડાર તે સુવિધિ કુમાર બાલ્ય અવસ્થામાં જ બધાને આનંદિત કરતા હતા અને તેને સમીચીન ધર્મના સંસ્કાર પ્રગટ્યા હતા. તે આત્મજ્ઞાનીનું ચિત્ત સદાય આત્મકથામાં જ અનુરક્ત રહેતું. સુશોભિત મુકુટથી અલંકૃત એવા ઉન્નત મસ્તકથી માંડીને સ્વાભાવિક લાલશવાળો ચરણકમળ સુધીની સર્વાંગ સુંદરતાને ધારણ કરનાર તે રાજકુમાર ઉત્તમ સામુદ્રિક લક્ષણો વડે બધાના મનનું હરણ કરતા હતા. યુવાનીમાં ઉદ્રેક કરનારા કામ ક્રોધાદી શત્રુઓને તે જીતેન્દ્રિય રાજકુમારે યૌવનની શરૂઆતમાં જ જીતી લીધા હતા. તેથી યુવાન હોવા છતાં પણ તે વૃદ્ધ સમાન ગંભીર દેખાતા હતા. ખરું જ છે, ધર્મના આરાધક જીવને માટે કામ ક્રોધાદી શત્રુઓને જીતવા એ કાર્ય સહજ છે. અભયદોષ ચક્રવર્તીની પુત્રી મનોરમા સાથે તે સુવિધિ કુમારના વિવાહ થયા. ઈશાન સ્વર્ગમાંથી સ્વયંપ્રભ નામનો દેવ એટલે કે શ્રીમતીનો જીવ કે જે ભવિષ્યમાં શ્રેયાસ કુમાર થવાનો છે તે અહીં સુવિધિ કુમારનો કેશવ નામનો પુત્ર થયો. વજ્રજંગની પર્યાયમાં જે તેની સ્ત્રી હતી તે જ અહીં તેનો પુત્ર થયો. અરે શું કહેવું, સંસારની સ્થિતિ જ એવી છે. તે પુત્ર ઉપર સુવિધિ રાજાને ઘણો જ પ્રેમ હતો. જીવોને પુત્ર ઉપર સહેજે પ્રેમ હોય છે તો પછી પૂર્વભવનો પ્રિય સ્ત્રીને સ્ત્રીનો જે જીવ જ્યાં પુત્રપણે અવતર્યો ત્યાં તેના ઉપર પ્રેમ તો શું કહેવું. સિંહ, નોળિયો, વાંદરો અને ભૂંડ એ ચારેના જીવ ભોગભૂમિમાં સાથે ઉપજીને સમ્યક્ત્વ પામ્યા હતા ને પછી ઈશાન સ્વર્ગમાં પણ સાથે જ હતા. તેઓ ત્યાંથી ચવીને આ વત્સકાવતી દેશમાં સુવિધિકુમારની સમાન વિભૂતિના ધારક રાજપુત્રો થયા. વરદત્ત, વરસેન, ચિત્રાંગદ અને પ્રશાંત દમન નામના તે ચારે રાજપુત્રો ઘણા કાળ સુધી રાજવૈભવો ભોગવ્યો. રાજવૈભવની વચ્ચે પણ ચૈતન્ય દેવને તેઓ ભૂલ્યા ન હતા. આત્માનું ભાન તેમને સદાય વર્તતું હતું. એકવાર ચક્રવર્તીની સાથે તે ચારે રાજપુત્રો વિમલવાહન જિનેન્દ્રદેવની વંદના કરવા માટે ગયા. ત્યાં બધાએ ભક્તિપૂર્વક વંદના કરીને પ્રભુનો દિવ્ય ઉપદેશ સાંભળ્યો. આહા, એ દિવ્ય ધ્વનિની તો શી વાત, શી એની ગંભીરતા. એ સાંભળતા બધાએ ચૈતન્ય રસમાં મશગુલ બન્યા અને સંસારથી વિરક્ત થઈને જૈન દીક્ષા ધારણ કરી. ચક્રવર્તીની સાથે બીજા 18,000 રાજાઓ તથા 5,000 પુત્રોએ પણ દીક્ષા લીધી. એ બધાય મુનિવરો સંવેગ અને નિર્વેદરૂપ પરિણામ વડે મોક્ષના માર્ગને સાધતા હતા. રત્નત્રય ધર્મમાં અને તેના ફળમાં ઉત્કૃષ્ટ પ્રીતિ કરીને ઉત્સાહપૂર્વક તેની આરાધના કરવી તે સંવેગ છે અને શરીર ભોગ તથા સંસાર પ્રત્યે અતિશય વિરક્ત પરિણામ તે નિર્વેદ છે. આવા સંવેદ અને નિર્વેગ પૂર્વક તે મુનિવરો મોક્ષ માર્ગને સાધવા લાગ્યા. આપણા ચરિત્ર નાયક ભગવાન આદિનાથ કે જે સુવિધિ રાજા થયા છે તેના પૂર્વભવના સાથીદારો તો આ રીતે મુનિ થયા. પણ રાજા સુવિધિ કેશવપુત્રના સ્નેહને લીધે મુનિપણું લઈ ન શક્યા. તેથી મુનિપણાની ભાવના રાખીને તેઓ શ્રાવકના ઉત્કૃષ્ટ ધર્મોનું પાલન કરવા લાગ્યા. શ્રી જિનેન્દ્ર ભગવાને ગૃહસ્થશ્રમમાં સમ્યક્ત્વ ઉપરાંત 11 સ્થાનો એટલે કે 11 પ્રતિમાઓ કહેલ છે. પહેલું દર્શન પ્રતિમા, બીજું વ્રત પ્રતિમા, ત્રીજું સામાયિક, ચોથું પૌષદ, પાંચમું સંચિત ત્યાગ, છઠ્ઠું દિવસે મૈથુન ત્યાગ અથવા રાત્રિભોજન ત્યાગ, સાતમું બ્રહ્મચર્ય, આઠમું આરંભ ત્યાગ, નવમું પરિગ્રહ ત્યાગ, દસમું અનુમતિ ત્યાગ અને 11મું ઉદ્રષ્ટિ ત્યાગ. સુવિધિ રાજા શ્રાવક ધર્મના આ 11 સ્થાનોનું ક્રમથી પાલન કરતા હતા. અહિંસા વગેરે 5 અણુવ્રતોનું તેઓ પાલન કરતા હતા. આચાર્ય મહારાજ કહે છે કે જો આ 5 અણુવ્રત તે દરેક વ્રતોની 5-5 ભાવનાઓ સાથે અને સમ્યક દર્શનની વિશુદ્ધિ સંયુક્ત ધારણ કરવામાં આવે તો તેનાથી ગૃહસ્થને મોટા મોટા ફળની પ્રાપ્તિ થાય છે. ગૃહસ્થોને માટે 12 વ્રતનું પાલન તે સ્વર્ગરૂપી રાજમહેલની સીડી છે અને તે નરકાદી દુર્ગતિને દૂર કરનાર છે. સમ્યક દર્શન વડે વ્રતોની શુદ્ધતાને પામેલા તે રાજર્ષિ સુવિધિ દીર્ઘકાળ સુધી શ્રાવકપણે રહીને શ્રેષ્ઠ મોક્ષ માર્ગની આરાધના કરતા હતા. જીવનના અંત સમયે તેમણે સર્વ પરિગ્રહ છોડીને દિગંબર મુનિ દીક્ષા ધારણ કરી વિધિપૂર્વક ઉત્કૃષ્ટ મોક્ષ માર્ગની આરાધના કરીને સમાધિ મરણ પૂર્વક શરીર છોડ્યું ને અચ્યુત સ્વર્ગમાં ઇન્દ્રપણે ઉપજ્યા તથા તેનો પુત્ર કેશવ પણ નિર્ગ્રંથ મુનિ થઈ સમાધિ મરણ કરીને અચ્યુત સ્વર્ગમાં પ્રતિન્દ્ર ઉપપણે ઉપજ્યો. વરદત્ત આદિ ચારે રાજપુત્રો જે સિંહ વગેરેના ચારે જીવો છે તે પણ પોતપોતાના પુણ્યોદયથી તે અચ્યુત સ્વર્ગમાં જ ઇન્દ્ર સમાન રુદ્ધધારક દેવ થયા. ખરું જ છે, પૂર્વભવના સંસ્કારોથી જીવો એક જગ્યાએ એકઠા થઈ જાય છે.